ओम शांति। गुड मॉर्निंग। 31 जानुआरी 2025 ना रोजना बापदादा द्वारा उच्चारायेला प्रातः मूल्यना महावाक्य छे। मीठा बाळको, पुण्य आत्मा बनवू छे तो स्वयंनो पोतामेल जुओ के कोई पाप तो नथी थतुं। સત્યનું ખાતું જમા છે મીઠા બાળકો, પુણ્ય આત્મા બનવું છે તો સ્વયંનો પોતામેલ જુઓ કે કોઈ પાપ તો નથી થતું। સત્યનું ખાતું જમા છે। પ્રશ્ન છે, સૌથી મોટું પાપ કયું છે? ઉત્તર છે, કોઈના પર પણ ખરાબ દ્રષ્ટિ રાખવી, આ સૌથી મોટું પાપ છે। તમે પુણ્ય આત્મા બનવાવાળા બાળકો, કોઈના પર પણ ખરાબ દ્રષ્ટિ અર્થાત વિકારી દ્રષ્ટિ ન રાખી શકો। તપાસ કરવાની છે, અમે ક્યાં સુધી યોગમાં રહીએ છીએ? કોઈ પાપ તો નથી કરતા? ઊંચ પદ મેળવવું છે તો ખબરદારી રાખો કે જરા પણ કુદ્રષ્ટિ ન હોય। બાપ જે શ્રીમત આપે છે તેના પર પૂરા ચાલતા રહો। ગીત છે, મુખડા દેખલે પ્રાણી। ઓમ શાંતિ। બેહદના બાપ પોતાના બાળકોને કહે છે, બાળકો પોતાની અંદર જરા તપાસ કરો। આ તો મનુષ્યોને ખબર રહે છે કે અમે આખા જીવનમાં કેટલા પાપ કેટલા પુણ્ય કર્મ કર્યા છે। રોજ પોતાનો પોતામેલ જુઓ, કેટલા પાપ અને કેટલા પુણ્ય કર્યા છે? કોઈને રંજ અર્થાત નારાજ તો નથી કર્યા? દરેક મનુષ્ય સમજી શકે છે અમે જીવનમાં શું શું કર્યું છે, કેટલા પાપ કર્યા છે, કેટલું દાન પુણ્ય વગેરે કર્યું છે। મનુષ્ય યાત્રા પર જાય છે તો દાન પુણ્ય કરે છે, કોશિશ કરીને કોઈ પાપ નથી કરતા। તો બાપ બાળકોને જ પૂછે છે, કેટલા પાપ કેટલા પુણ્ય કર્યા છે? હવે આપ બાળકોને પુણ્ય આત્મા બનવાનું છે। કોઈ પણ પાપ નથી કરવાનું। પાપ પણ અનેક પ્રકારના હોય છે। કોઈ પર ખરાબ દ્રષ્ટિ જાય છે તો આ પણ પાપ છે। ખરાબ દ્રષ્ટિ હોય છે જ વિકારની, તે છે સૌથી ખરાબ। ક્યારેય પણ વિકારની દ્રષ્ટિ ન જવી જોઈએ। ખાસ કરીને સ્ત્રી પુરુષની તો વિકારની જ દ્રષ્ટિ હોય છે। કુમાર કુમારીની પણ ક્યાંક ક્યાંક વિકારની દ્રષ્ટિ ઉઠે છે। હવે બાપ કહે છે, આ વિકારની દ્રષ્ટિ ન હોવી જોઈએ, નહીં તો તમને વાનર અર્થાત વાંદરા કહેવા પડે। નારદનું ઉદાહરણ છે ને, બોલ્યા, હું લક્ષ્મીને વરી શકું છું? તમે પણ કહો છો ને, અમે તો લક્ષ્મીને વરીશું। નારીથી લક્ષ્મી, નરથી નારાયણ બનીશું। બાપ કહે છે, પોતાના દિલને પૂછો, ક્યાં સુધી અમે પુણ્ય આત્મા બન્યા છીએ? કોઈ પાપ તો નથી કરતા? ક્યાં સુધી યોગમાં રહીએ છીએ? આપ બાળકો તો બાપને ઓળખો છો, ત્યારે તો અહીં બેઠા છો ને। દુનિયાના મનુષ્ય થોડી બાબાને ઓળખશે કે આ બાપ દાદા છે। આપ બ્રાહ્મણ બાળકો તો જાણો છો, પરમપિતા પરમાત્મા બ્રહ્મામાં પ્રવેશ કરીને આપણને અવિનાશી જ્ઞાન રત્નોના ખજાના આપે છે। મનુષ્યોની પાસે હોય છે વિનાશી ધન, તે જ દાન કરે છે। તે તો છે પથ્થર, આ છે જ્ઞાનના રત્ન। જ્ઞાન સાગર બાપની પાસે જ રત્ન છે। આ એક એક રત્ન લાખો રૂપિયાના છે. રત્નાગર બાપ પાસેથી જ્ઞાન રત્ન ધારણ કરી અને પછી આ રત્નોનું દાન કરવાનું છે. જેટલું જે લેશે અને આપશે એટલું ઊંચ પદ મેળવે. તો બાપ સમજાવે છે, પોતાની અંદર જુઓ, અમે કેટલા પાપ કર્યા છે, હવે કોઈ પાપ તો નથી થતા, જરા પણ કુદ્રષ્ટિ ન જાય. બાપ જે શ્રીમત આપે છે તેના પર પૂરા ચાલતા રહો, આ ખબરદારી જોઈએ. માયાના તોફાન તો ભલે આવે, પરંતુ કર્મેન્દ્રિયોથી કોઈ વિકર્મ નથી કરવાના. કોઈ તરફ કુદ્રષ્ટિ જાય તો તેની આગળ ઊભા પણ ન રહેવું જોઈએ, એકદમ ચાલ્યા જવું જોઈએ. ખબર પડી જાય છે આમની કુદ્રષ્ટિ છે. જો ઊંચ પદ મેળવવું હોય તો બહુ જ ખબરદાર રહેવાનું છે. કુદ્રષ્ટિ હશે તો પછી લૂલા લંગડા બની જશો. બાપ જે શ્રીમત આપે છે એના પર ચાલવાનું છે. બાપને બાળકો જ ઓળખી શકે છે, સમજો. બાબા ક્યાંય જાય છે બાળકો જ સમજશે કે બાપ દાદા આવ્યા છે. બીજા મનુષ્ય જુએ તો બહુ જ છે, પરંતુ તેમને થોડી ખબર છે. કોઈ પૂછે પણ આ કોણ છે, બોલો બાપ દાદા છે. બે જ તો બધાની પાસે હોવો જ જોઈએ, બોલો. શિવ બાબા અમને આ દાદા દ્વારા અવિનાશી જ્ઞાનરત્નોનું દાન આપે છે. આ છે આધ્યાત્મિક જ્ઞાન. આધ્યાત્મિક પિતા બધા રૂહોના બાપ આ જ્ઞાન આપે છે. શિવ ભગવાન ઉવાચ. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન ઉવાચ ખોટું છે. જ્ઞાન સાગર પતિત પાવન શિવને જ કહેવાય છે. જ્ઞાનથી જ સદગતિ થાય છે. આ છે અવિનાશી જ્ઞાન રત્ન. સદગતિ દાતા એક જ બાપ છે. આ બધા શબ્દો પૂરી રીતે યાદ કરવા રાખવા જોઈએ. હવે બાળકો સમજે છે કે આપણે બાપને જાણીએ છીએ, અને બાપ પણ સમજે છે કે હું બાળકોને જાણું છું. બાપ તો કહેશે ને, આ બધા મારા બાળકો છે, પરંતુ જાણી નથી શકતા. તકદીરમાં હશે તો આગળ ચાલીને જાણશે, સમજો. આ બાબા ક્યાંય જાય છે, કોઈ પૂછે છે કે આ કોણ છે, જરૂર શુદ્ધ ભાવથી જ પૂછશે. શબ્દ જ આ બોલો કે બાપ દાદા છે. બેહદના બાપ છે નિરાકાર. એ જ્યાં સુધી સાકારમાં ન આવે ત્યાં સુધી બાપ પાસેથી વારસો કેવી રીતે મળે. શિવ બાબા પ્રજાપિતા બ્રહ્મા દ્વારા એડોપ્ટ કરી વારસો આપે છે. આ પ્રજાપિતા બ્રહ્મા અને આ બીકે છે. ભણાવવા વાળા જ્ઞાનના સાગર છે, એમની પાસેથી જ વારસો મળે છે. આ બ્રહ્મા પણ ભણે છે. આ બ્રાહ્મણથી પછી દેવતા બનવાના છે. કેટલું સહજ છે સમજાવવાનું. કોઈને પણ બેચ પર સમજાવવું સારું છે, બોલો. બાબા કહે છે મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થઈ જશે, પાવન બની અને પાવન દુનિયામાં ચાલ્યા જશો. આ પતિત પાવન બાપ છે ને, આપણે પુરુષાર્થ કરી રહ્યા છીએ પાવન બનવાનો. જ્યારે વિનાશનો સમય હશે તો પછી આપણું ભણતર પૂરું થઈ જશે. કેટલું સહજ છે સમજાવવાનું. કોઈ પણ ક્યાંય આવતા જતા હોય છે તો પણ બેજ સાથે હોવું જોઈએ. આ બેજની સાથે પછી એક નાનો પરચો અર્થાત લખાણવાળો કાગળ પણ હોવો જોઈએ. તેમાં લખ્યું હોય કે ભારતમાં બાપ આવીને ફરીથી આદિ સનાતન દેવી દેવતા ધર્મ સ્થાપન કરે છે. બીજા બધા અનેક ધર્મ આ મહાભારત લડાઈ દ્વારા કલ્પ પહેલાની જેમ ડ્રામા પ્લાન અનુસાર ખલાસ થઈ જશે. આવા પરચા 2-4 લાખ છાપેલા હોય જે કોઈને પણ પરચા આપી શકાય છે, પરંતુ ઉપર ત્રિમૂર્તિ હોય, બીજી તરફ સેવા કેન્દ્રનું સરનામું હોય, બાળકોને આખો દિવસ સર્વિસનો વિચાર ચાલવો જોઈએ. બાળકોએ ગીત સાંભળ્યું, રોજ સ્વયંનો પોતામેલ કાઢવો જોઈએ કે આજે આખા દિવસમાં અમારી અવસ્થા કેવી રહી. બાબાએ એવા ઘણા મનુષ્ય જોયા છે જે રોજ રાત્રે આખા દિવસનો પોતામેલ બેસીને લખે છે, તપાસ કરે છે કોઈ ખરાબ કામ તો નથી કર્યું, બધું લખે છે, સમજે છે સારી જીવન કહાણી લખેલી હશે તો પાછળ વાળા પણ વાંચીને એવું શીખશે. આવું લખવાવાળા સારા વ્યક્તિ જ હોય છે, વિકારી તો બધા હોય જ છે, અહીં તો તે વાત નથી. તમે પોતાનો પોતામેલ રોજ જુઓ, પછી બાબાની પાસે મોકલી દેવો જોઈએ તો ઉન્નતિ સારી થશે અને ડર પણ રહેશે. બધું સ્પષ્ટ લખવું જોઈએ. આજે અમારી ખરાબ દ્રષ્ટિ ગઈ, આ થયું, જે એકબીજાને દુઃખ આપે છે બાબા તેમને ગાઝી કહે છે. જન્મ જન્માંતરના પાપ તમારા માથા પર છે, હમણાં તમારે યાદના બળથી પાપોનો બોજો ઉતારવાનો છે, એટલે રોજ જોવું જોઈએ. આપણે આખા દિવસમાં કોઈને દુઃખ તો નથી આપ્યું, આનાથી પાપ બની જાય છે. બાપ કહે છે, બાળકો કોઈને દુઃખ નહીં આપો, પોતાની પૂરી તપાસ કરો, અમે કેટલા પાપ કેટલા પુણ્ય કર્યા છે. જે પણ મળે બધાને આ રસ્તો બતાવવાનો છે. બધાને બહુ જ પ્રેમથી બોલો, બાપને યાદ કરવાના છે અને પવિત્ર બનવાનું છે. ગૃહસ્થ વ્યવહારમાં રહેતા કમળફૂલ સમાન પવિત્ર બનવાનું છે. ભલે તમે સંગમ પર છો, પરંતુ આ તો રાવણ રાજ્ય છે ને. આ માયાવી વિષય વૈતરણી નદીમાં રહેતા કમળફૂલ સમાન પવિત્ર બનવાનું છે. કમળફૂલ ખૂબ બાળકોવાળું હોય છે તો પણ પાણીની ઉપર રહે છે, ગ્રહસ્થી છે, બહુ જ વ્યસ્ત, બહુ જ વસ્તુ ઉત્પન્ન કરે છે. આ દ્રષ્ટાંત તમારા માટે પણ છે. વિકારોથી ન્યારા થઈને રહો, આ એક જન્મ પવિત્ર રહો તો પછી આ અવિનાશી થઈ જશે. તમને બાપ અવિનાશી જ્ઞાન રત્ન આપે છે, બાકી તો બધા છે પથ્થર. તે લોકો ભક્તિની જ વાતો સંભળાવે છે. જ્ઞાન સાગર પતિત પાવન તો એક જ છે. તો આવા બાપ સાથે બાળકોને કેટલો પ્રેમ હોવો જોઈએ. બાપનો બાળકો સાથે, બાળકોનો બાપ સાથે પ્રેમ રહે છે, બાકી બીજા કોઈ સાથે સંબંધ નથી. સોતેલા છે, સોતેલા તે છે જે બાપની મત પર પૂરા નથી ચાલતા, રાવણની મત પર ચાલે છે, તો રામની મત થોડી થઈ? અર્ધો કલ્પ છે રાવણ સંપ્રદાય, એટલે આને ભ્રષ્ટાચારી દુનિયા કહેવાય છે. હવે તમારે બીજા બધાને છોડી એક બાપની મત પર ચાલવાનું છે. બીકેની મત મળે છે તો પણ તપાસ કરવાની હોય છે કે આ મત સાચી છે કે ખોટી છે. આપ બાળકોને સાચા અને ખોટાની સમજણ પણ હમણાં મળી છે. જ્યારે સત્ય આવે ત્યારે જ સાચું અને ખોટું બતાવે. બાપ કહે છે, તમે અર્ધો કલ્પ આ ભક્તિ માર્ગના શાસ્ત્રો સાંભળ્યા છે, હવે હું તમને જે સંભળાવું છું આ સાચું છે કે તે સાચું છે? તે કહે છે, ઈશ્વર સર્વવ્યાપી છે. હું કહું છું, હું તો તમારો બાપ છું. હવે જજ કરો, અર્થાત નક્કી કરો કોણ સાચું છે. આ પણ બાળકોને જ સમજાવાય છે ને. જ્યારે બ્રાહ્મણ બને ત્યારે સમજે. રાવણ સંપ્રદાય તો ખૂબ છે, તમે તો બહુ જ થોડા છો, તેમાં પણ નંબરવાર છે. જો કોઈ કુદ્રષ્ટિ છે તો પણ તેમને રાવણ સંપ્રદાય કહેવાશે. રામ સંપ્રદાયના ત્યારે સમજાય જ્યારે આખી દ્રષ્ટિ બદલાઈને દૈવી બની જાય. પોતાની અવસ્થાથી દરેક સમજી તો શકે છે ને. પહેલા તો જ્ઞાન નહોતું, હવે બાપે રસ્તો બતાવ્યો છે તો જોવાનું છે. અવિનાશી જ્ઞાન રત્નોનું દાન કરતો રહું છું. ભક્ત લોકો દાન કરે છે વિનાશી ધનનું. હમણાં તમારે દાન કરવાનું છે અવિનાશી ધનનું, નહીં કે વિનાશી. જો વિનાશી ધન છે તો અલૌકિક સેવામાં લગાવતા જાઓ. પતિતને દાન કરવાથી પતિત જ બની જાઓ છો. હમણાં તમે પોતાનું ધન દાન કરો છો તો તેનું ફળ પછી 21 જન્મો માટે નવી દુનિયામાં મળે છે. આ બધી વાતો સમજવાની છે. બાબા સર્વિસની યુક્તિઓ પણ બતાવતા રહે છે. બધા પર રહેમ કરો. ગવાયેલું પણ છે પરમ પિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા સ્થાપના કરે છે, પરંતુ અર્થ નથી સમજતા. પરમાત્માને જ સર્વવ્યાપી કહી દીધા છે. તો બાળકોએ સર્વિસનો શોખ ખૂબ સારો રાખવાનો છે. બીજાઓનું કલ્યાણ કરશો તો પોતાનું પણ કલ્યાણ થશે. દિવસે દિવસે બાબા બહુ જ સહજ કરતા જાય છે. તો આ ત્રિપૂર્તિનું ચિત્ર ખૂબ સારી વસ્તુ છે. આમાં શિવ બાબા પણ છે, પછી પ્રજાપિતા બ્રહ્મા પણ છે. પ્રજાપિતા બ્રહ્મા કુમાર કુમારીઓ દ્વારા ફરીથી ભારતમાં 100% પવિત્રતા સુખ શાંતિનું દૈવી સ્વરાજ્ય સ્થાપન કરી રહ્યા છે. બાકી અનેક ધર્મ આ મહાભારત લડાઈથી કલ્પ પહેલાની જેમ વિનાશ થઈ જશે. આવા આવા પરચા છપાવડાવીને વહેંચવા જોઈએ. બાબા કેટલો સહજ રસ્તો બતાવે છે. પ્રદર્શનમાં પણ પરચા આપો. પરચા દ્વારા સમજાવવું સહજ છે. જૂની દુનિયાનો વિનાશ તો થવાનો જ છે, નવી દુનિયાની સ્થાપના થઈ રહી છે. એક આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના થઈ રહી છે. બાકી આ બધું વિનાશ થઈ જશે કલ્પ પહેલાની જેમ. ક્યાંય પણ જાઓ, પોકેટમાં પણ પરચા અને બેજ સદૈવ પડ્યા રહે. સેકન્ડમાં જીવન મુક્તિ ગવાયેલી છે. બોલો, આ છે બાપ, આ દાદા. એ બાપને યાદ કરવાથી આ સતયુગી દેવતા પદ મેળવશો. જૂની દુનિયાનો વિનાશ, નવી દુનિયાની સ્થાપના. વિષ્ણુપુરી નવી દુનિયામાં પછી અમનું રાજ્ય હશે. કેટલું સહજ છે. તીર્થો વગેરે પર મનુષ્ય જાય છે, કેટલા ધક્કા ખાય છે. આર્ય સમાજી વગેરે પણ ટ્રેન ભરીને જાય છે. આને કહેવાય છે ધર્મના ધક્કા. હકીકતમાં છે અધર્મના ધક્કા. ધર્મમાં તો ધક્કા ખાવાની જરૂર નથી. તમે તો ભણતર ભણી રહ્યા છો, ભક્તિ માર્ગમાં મનુષ્ય શું શું કરતા રહે છે. બાળકોએ ગીતમાં પણ સાંભળ્યું, મુખડા દેખ લે પ્રાણી. આ મુખડું તમારા સિવાય તો કોઈ જોઈ નથી શકતું. ભગવાનને પણ તમે દેખાડી શકો છો. આ છે જ્ઞાનની વાતો. તમે મનુષ્યથી દેવતા, પાપ આત્માથી પુણ્ય આત્મા બનો છો. દુનિયામાં આ વાતોને બિલકુલ નથી જાણતી. દુનિયા આ વાતોને બિલકુલ નથી જાણતી. આ લક્ષ્મી નારાયણ સ્વર્ગના માલિક કેવી રીતે બન્યા આ કોઈને ખબર નથી. આપ બાળકો તો બધું જાણો છો. કોઈની બુદ્ધિમાં તીર લાગી જાય તો બેડો પાર થઈ જાય. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાપ દાદા નમસ્તે, નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે પહેલી પોઈન્ટ. જો વિનાશી ધન છે તો તેને સફળ કરવા માટે અલૌકિક સેવામાં લગાવવાનું છે. અવિનાશી ધનનું દાન પણ જરૂર કરવાનું છે. બીજી પોઈન્ટ છે, સ્વયંના પોતા મેલમાં જોવાનું છે કે અમારી અવસ્થા કેવી છે. આખા દિવસમાં કોઈ ખરાબ કામ તો નથી થતા. એકબીજાને દુઃખ તો નથી આપતા. કોઈના પર કુદ્રષ્ટિ તો નથી જતી. વરદાન છે, ડબલ લાઇટ બની સર્વ સમસ્યાઓને હાઈ જમ્પ આપી પાર કરવા વાળા તીવ્ર પુરુષાર્થી ભવ. ડબલ લાઇટ બની સર્વ સમસ્યાઓને હાઈ જમ્પ આપી પાર કરવા વાળા તીવ્ર પુરુષાર્થી ભવ. સદા સ્વયંને અમૂલ્ય રત્ન સમજી બાપ દાદાના દિલની ડબ્બીમાં રહો. અર્થાત સદા બાપની યાદમાં સમાયેલા રહો તો કોઈ પણ વાતમાં મુશ્કેલીનો અનુભવ નહીં કરશો. બધા બોજ સમાપ્ત થઈ જશે. આજ સહજ યોગથી ડબલ લાઇટ બની પુરુષાર્થમાં હાઈ જમ્પ આપીને તીવ્ર પુરુષાર્થી બની જશો. જ્યારે પણ કોઈ મુશ્કેલીનો અનુભવ થાય તો બાપની સામે બેસી જાઓ અને બાપ દાદાના વરદાનોનો હાથ સ્વયં પર અનુભવ કરો. આનાથી સેકન્ડમાં સર્વ સમસ્યાઓનો હલ મળી જશે. સ્લોગન છે, સહયોગની શક્તિ અસંભવને પણ સંભવ બનાવી દે છે. આજ સેફટીનો કિલો છે. સહયોગની શક્તિ અસંભવને પણ સંભવ બનાવી દે છે. આજ સેફટીનો કિલ્લો છે. અચ્છા, પોતાની શક્તિશાળી મનસા દ્વારા સકાસ આપવાની સેવા કરો. આજની પોઈન્ટ છે, સમય પ્રમાણે ચારેય તરફ સકાસ આપવાનું વાઇબ્રેશન આપવાનું મનસા દ્વારા વાયુમંડળ બનાવવાનું કાર્ય કરવાનું જ છે. હવે આ જ સેવાની આવશ્યકતા છે. જેવી રીતે સાકાર રૂપમાં જોયું, કોઈ પણ એવી લહેરનો સમય જ્યારે આવતો હતો તો દિવસ રાત સકાશ આપવાનું, નિર્બળમાં બળ ભરવાનું અટેન્શન રહેતું હતું. સમય કાઢી આત્માઓને સકાશ આપવાની સેવા ચાલતી હતી. એવી રીતે ફોલો ફાધર કરો. સમય પ્રમાણે ચારેય તરફ સકાશ આપવાનું, વાઇબ્રેશન આપવાનું, મનસા દ્વારા વાયુમંડળ બનાવવાનું કાર્ય કરવાનું છે. હવે આ જ સેવાની આવશ્યકતા છે. જેવી રીતે સાકાર રૂપમાં જોયું, કોઈ પણ એવી લહેરનો સમય જ્યારે આવતો હતો તો દિવસ રાત સકાશ આપવાનું, નિર્બળમાં બળ ભરવાનું અટેન્શન રહેતું હતું. સમય કાઢી આત્માઓને સકાશ આપવાની સેવા ચાલતી હતી. એવી રીતે ફોલો ફાધર કરો. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ. થેન્ક યુ. ઓમ શાંતિ.